जुष्ट मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रगटिबभुवदयया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। हे प्रियवर मारा नाथ हरि सुखकारी सहजानन हे सुख कर दुख हर पीयुडा तमे आपो छो मुझने आनंद अनुपण तमे अलगान थी वालम रया छो मुझ आका आत्मा राखी तुझ आकारे हरदम करो तूने प्यार आत्मा राखी तुझ आकारे हरदम करूं तूने प्यार हरदम करूं तूने प्यार। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री नीलकंठाय सरजुदासाय नमो नमः।
पवित्र धनुर्मास में कारलीबाग स्वामीनारायण मंदिर स्थित घनश्याम महाराज ने निश्रामा पवित्रतम भक्ति सिद्धि नामना ग्रंथ ने मननीय कथा अपने सांभळी रह्या छे। सद्गुरु श्री गोपालनंद स्वामी नो हृदगत अभिप्राय आत्माना कल्याण माटेनी अति उत्तम सामग्री अपने आरोगी रहा छे। वैराग्य नामना सद्गुण पर अपने काले चर्चा करी। वैराग्य ने हमेशा खाई जनार बे राक्षसीओ छे। एक नु नाम आशा, बीजी नु नाम वासना, एक तीजी राक्षसी छे जेने कहवाई छे तृष्णा। आ हमेशा ने माटे वैराग्य नो जन्म ही नहीं थावा देती। कदी वैराग जन्मे तो नानू बाळ होय त्यां आ राक्षसी ने खाई जाए। अरे मोटो थियो होय तोय पण जो वैराग्य ने सावधानी थी बचावामां ना आवे तो आ राक्षसी गमे त्यारे एने फाड़ी खाई जाए। बहु खतरनाक छे आ राक्षसियो। सौ प्रथम तो वैराग थावा न देती वा, पण भगवान की कृपा थाय, सदगुरु की कृपा थाय, सत्संग करता करता शास्त्र वाँचता वाँचता कंक शब्द लागी जाए ने माणा जागी जाए, वैराग पामी जाए अने वैराग ने पकड़ी ले अने बराबर बळियो करी नाखे अनेक शास्त्रों संतों वचनों सपोर्टे अने झीणी आँखे संसार नाशवंतपणू अने दुखमयपणू जोई ने वैराग ने जो मजबूत करी नाखे तो वैराग बळियो छई ने आशा नामनी राक्षसी ने फाड़ी नाखे, वासना ने कापी नाखे, तृष्णा ने भड़ाके दई दे। અને વૈરાગ એવો તાકાતવાન છે, આત્માને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દે. કદાચ સશાસ્ત્ર સંત સમાગમથી વૈરાગ ન થાય, પરંતુ સંસારમાં કોઈ એવી ઘટના થાય, જીવનમાં એવો કોઈ ધડાકો થાય અને એમાંથી માણસ જાગી જાય તો પણ વૈરાગ થાય. વૈરાગ થાય કોઈ પણ પ્રકારે તો આપણું જરૂર કલ્યાણ થાય. આશા અને વાસના બહુ કાંઈ ફરક નથી, તૃષ્ણા આમ સમાન અર્થ છે આના. તો પણ સંતો થોડા થોડા વિશેષ અર્થો કહેતા હોય છે, માટે એની બધાની ગણના કરવી. ટૂંકમાં કહીએ તો ભગવાન સિવાયની બીજી જે કાંઈ મનોકામનાઓ છે તે તમામ જીવને કાયમી આનંદ જે પરમેશ્વર એમાંથી પાડે છે, શાશ્વત આનંદ જે સહજાનંદ એમાંથી પાડે છે. માટે એક ભગવાનની જ ઈચ્છાઓ આપણે કેળવવી જોઈએ. વિચારતા વિચારતા, વર્તન કરતા કરતા, કથા સાંભળતા સાંભળતા, ભગવાનનો આનંદ સાંભળતા સાંભળતા, ત્યાં દ્રષ્ટિ પહોંચાડીને માત્ર ને માત્ર એક ભગવાનની જ આશા તૃષ્ણા વાસના ચોટલીથી ન ખોદી આપણને થઈ જાય ને, એમાં બીજી કોઈ ઈચ્છાને રહેવાનો અવકાશ જ ન રહે તો આત્મા સંપૂર્ણ પરમાત્માથી ભરાઈ જાય છે અને શાશ્વત આનંદનો ભોગતા બની જાય છે. સંકલ્પ કરો કે મારે આ કરવું છે, દ્રઢ મનોબળ કરો, સુરવીર થઈને ભગવાનને મેળવવા માટે રણ મેદાને પડો તો પરમેશ્વર પ્રસન્ન થઈને સાક્ષાત થઈ જશે. પણ ઢીલા પોચાનું કામ નથી, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકોન વળતું લેવું નામ જોને. સાગરમાં જે પડે છે તે સાચા મોતી મેળવે છે, તળિયે હોય છે, જોખમવાળું કામ છે. માહી પડ્યા તે મહાસુખ માણે ને દેખનારા દાજે જોને, કાંઠે ઊભા દેખે તમાચો તે કોડિયન લાધે જોને. આપણે વાતો કરીએ કે ફલાણા ભગવાનને પામી ગયા, ફલાણા ભગવાનને પામી ગયા, પણ આપણે પામવું નથી એટલે નથી પામ્યા. બાકી જો સાચી પરમેશ્વરની વાસનાને આશા થાય તો જીવ જરૂર ભગવાન ભેળો થઈ જાય, ભગવાન કરી દે, મદદ આવે. પણ આપણને તો ભગવાન સિવાય બીજાઓની જ આશા તૃષ્ણા અને વાસના છે, મોટી તકલીફ છે. અને એ ક્યારેય પરિપૂર્ણ થવાની નથી, દુઃખી દુઃખી જ થવાના છીએ. એમાંથી ક્યારેય શાંતિ સુખ કે આનંદ શાશ્વત નહીં મળે, નહીં મળે, નહીં મળે. ભાગવતમાં એક પિંગલા ગીતા આવે છે, પિંગલા નામની વેશ્યાની કથા આવે છે. એણે એના એક પ્રેમીને આમંત્રિત કર્યો હતો, આખી રાત એના વિરહમાં તડપી રડી, પણ એનો એ પ્રેમી આવ્યો જ નહીં. પછી બહુ દુઃખી થઈ ગઈ અને પછી એણે આવા બધા માણસોની આશા છોડી દીધી અને એને અંતરમાં સાચા પતિ પરમેશ્વર પ્રત્યે ભક્તિભાવ થયો કે એ જ આપણને ખરેખર આપણા તમામ મનોરથો પૂરા કરીને સુખી રાખી શકે એવા સમર્થ છે. માટે આત્માના સાચા પતિ પરમાત્મા છે એની જ આશા રાખીએ તો જ સુખી રહેવાય એમ માની ભગવાન સિવાયની અન્ય કોઈની આશા ન રાખવી અને પરમાત્મા સિવાયની બીજી જે જે આશાઓ છે તે મહાદુઃખનું કારણ છે, એ જ પરમ દુઃખ છે. અને ભગવાન સિવાયની તમામ વસ્તુઓ પ્રત્યે તમને જે નિરાશા થાય ને એ પરમ સુખ છે, એવું એ પિંગલા બોલી.
આશા હી પરમ દુઃખમ, આશા હી પરમ દુઃખમ, નિરાશા પરમ સુખમ, નિરાશા પરમ સુખમ, આશા હી પરમ દુઃખમ, આશા હી પરમ દુઃખમ,
ઓ આશા હી પરમ દુઃખમ,
આશા હી પરમ
દુઃખમ, આશા હી પરમ દુઃખમ, નિરાશા પરમ સુખમ. આવું સૂત્ર જન્મ્યું ને વાત સાવ સાચી છે. હું કાયમ કહું છું કે કોઈ માણસને તમારે પૂછવું હોય કે તું કેટલો દુઃખી છો તો એનો ઉત્તર એટલો જ થાય કે એને કેટલી આશા છે. આશા બરાબર દુઃખ, સમજી લેવાનું નિયમ છે. એના માટે એક એક્ઝામ્પલ હું દઉં છું. આજકાલની તો ખબર નથી, હજી ગામડામાં તો હશે જૂની સંસ્કૃતિ, જામુડા જામફળ આવું વેચવા આવતા અને એ લોકો એવું બોલે, જ્યારે બાજરા બરોબર જામુડા, બાજરા બરોબર જામફળ. જૂના જમાનામાં પૈસા નહીં, મેં એવું લીધેલું, જામુડા એવું વેચવા આવે ને એટલે આપણે નાના હોય ને એટલે કહીએ કે મને જામુડા લઈ દો, એટલે તરત જ એક વાટક્યો બાજરાનો ભરીને કે જ્યાં લઈએ એ બાજરાનો વાટક્યો લઈને જવાનું એને આપવાનો, તો ત્રાજવાના એક પલ્લામાં બાજરો નાખે, હામા પલ્લે જામુડા મૂકે, ભારો ભાર આપે. સમજી આમાં તમે? આશા ભારો ભાર દુઃખ, કેટલું દુઃખ જોઈ છે, કેટલી આશા છે જગતની, પંચ વિષયની, સંબંધીની, ધનની, વિષયની, બોલો કેટલી આશા છે? આશા પ્રમાણે દુઃખ મળશે. કિલો આશા તમને હશે તો કિલો દુઃખ, બે કિલો આશા હશે તો બે કિલો દુઃખ. આશા હી પરમ દુઃખમ, નિરાશા પરમ સુખમ. આશા છોડો, આશા છોડો, આશા છોડો, એક ભગવાનની આશા કરો, એક ભગવાનની. એક આપણે કયું વચનામાં છે? આ પ્રથમનું 25મું મને બહુ ગમે. મહારાજામાં એક એમ વાત કરે, લાવો થોડુંક વાંચી દો, મને 25મું કાઢીને આપો, મને બહુ પ્રિય છે. એવી સરસ મહારાજે વાત કરી છે. એક કુવા ઉપર 20 કો હાલતા હોય, દાખલા દીધા જૂના જૂના. એ આ તો ભગવાનને પામ્યાની વાતો છે, બાકી તો બધું ઠીક મારા ભાઈ. ભગવાન જેવી મજા તો ક્યાંય છે નહીં, સમજાણું? ભગવાન જ સર્વ સુખનું કારણ છે. વાહ, જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય, સર્વે ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય ત્યારે ચિત્તનો નિરોધ થાય છે, અને ચિત્તનો નિરોધ થાય પછી પ્રાણનો નિરોધ થાય છે, અને તરત જ સમાધિ થાય અને ભગવાનના દર્શન થાય. પણ શરત સર્વ જગ્યાએથી વૃત્તિ તૂટીને એક ભગવાનમાં વૃત્તિ જોડાય, ચિત્ત જોડાય, મન જોડાય, ખેંચાણ થઈ જાય, લીન થઈ જવાય, લાગી જવાય, કાંઈ ના સાંભળે ભગવાન સિવાય, કાંઈ ના સાંભળે, બધું ભૂલાઈ જાય, ત્યારે સમાધિ થઈ જાય. દેહય ભૂલાઈ જાય, સમય ભૂલાઈ જાય, સ્થાન ભૂલાઈ જાય, દિશા ભૂલાઈ જાય, ત્યારે સમાધિ થઈ જાય. હવે શું મહારાજ કહે છે? અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? જબરો સવાલ કર્યો કે સમજ્યા ભાઈ, ભગવાનમાં જે વૃત્તિ જોડાઈ જાય બધું કામ થઈ જાય, પણ તે વૃત્તિ ક્યારે જોડાઈ જાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે. કેમ કરશું બોલીએ મહાશય, કેસે કિયેંગે, એ કામ કેસે કરેંગે. અને જ્યારે એક ભગવાનના સ્વરૂપની વાસના થાય એક, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં. પછી કો આનંદ કોહનો દાખલો દીધો પ્રવાહનો. બસ મારે તો આટલી જ વાત કરવી. એક આપણે તો અનેક વાસના છે, અનેક ઈચ્છાઓ છે, પરિણામે આપણા ચિત્તની વૃત્તિઓ અનેક ધારામાં વેચાઈ ગઈ છે. પ્રવાહ બહુ નબળો છે, નબળા પ્રવાહને તો કોઈ પણ તોડ નાખે. ભગવાનમાં આપણી વૃત્તિ તો જરી જરી પાતળી પાતળી રહે છે, કારણ કે જેટલી પ્રીતિ એટલી વૃત્તિ રહે. હવે એ જરીક પ્રીતિને તો જરાક સંકલ્પ થાય ત્યાં ઈજા થઈ જાય, તૂટી જાય. પાતળો દોરો હોય કેમ તરત તૂટી જાય એવું? બધી ગાઢ પ્રીતિ થવી જોઈએ, તો કોઈની તોડી તૂટે નહીં. અને એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાંથી ક્યારેય તૂટે નહીં. એના માટે બીજી બધી આશાઓને સમાપ્ત કરી દો, સમાપ્ત કરી દો. આશા હી પરમમ દુઃખમ, નિરાશા પરમમ સુખમ, સંછિદ્ય કાંતાશમ સુખેન સુસ્વાપ પિંગલા. પિંગલા નામની વેશ્યાએ બધી આશાઓને ભડાકે મારી, શાંતિથી ભગવાન ધારીને હુઈ ગઈ. મુવા હારા બધા ગયા, સુખી થઈ ગઈ તરત. બોલો, આશા છોડી એ ભેગું અંતરમાં સુખ શરૂ થઈ ગયું. મહાભારતમાં મોક્ષ ધર્મમાં એક મંકી ગીતા આવે છે. મંકી નામનો એક ભાઈ હતો, એને અનેક ધંધા કર્યા, કોઈ ધંધામાં સફળ થાય નહીં. જે ધંધો એ શરૂ કરે આખો ધંધો જ બંધ થઈ જાય. જે ફેક્ટરીની એજન્સી લે ને જે ધંધાની, એની એજન્સી લીધી એટલે ઠેઠ સુધી બધું બંધ થાય. છેવટે ઠાક્યો, બધું છોડીને બે વાસડા પાડ્યા નાના એવા, અને એને પલોટતો હતો, દોડવે જતો હતો. એમાં ઊંટ બેઠું હતું, વાસડા દોડતા દોડતા ઊંટને વચમાં રાખીને બે બાજુ થઈ ગયા. તે ઊંટ ઊભું થયું, વાસડા બે ટીંગાઈ રહ્યા, જોતર હતા ન હતા. ઊંટ તો આરામથી હાલ્યું જાય, તરફડીને મરી ગયા બે. મંકી રોય પીડ્યો. છેલ્લો પ્રયત્ન મારો આ રીતે નિષ્ફળ ગયો, અરે રે. પછી મંકી બોલ્યો, હે દુનિયા વાલો, તુમે સુખી હોના હો તો સભી પ્રકાર કી આશા કા ત્યાગ કરો. સુખની આશા રાખનારાએ વૈરાગ્યનો આશ્રય કરવો. મંકી કહે છે, જે વૈરાગ વડે સ્ત્રી ધનની આશાને દૂર ફેંકી દે છે તે પુરુષ જ સુખેથી સૂવે છે. મોક્ષ ધર્મ મહાભારત મંકી ગીતા અજોડ વાત છે. મોક્ષ ધર્મમાં સુખદેવજીની કથા આવે છે. સુખદેવજીનો જન્મ થયો ને તરત ઘર બાર છોડીને નાઠા, ઉપવીસ સંસ્કાર એ નહીં કરેલો. વ્યાસ ભગવાન વિહવળ થઈને વાહે પડ્યા, પાછો વળે દીકરા પાછો વળે. સુખદેવજી કહે છે, પિતા મારી આશાનો ત્યાગ કરો, હું સંસારમાં પડનાર કે તમારી સાથે રહેનાર નથી, હું પરમાત્માનો સાક્ષાત્કાર કરીશ. અરે પણ દીકરા, હજી તું નાનો છો, સંસાર સુખને જાણ્યા નથી, તો મારે જાણવા જ નથી. પિતાજી એક વાત કહું, આ સંસારમાં જન્મીને એક માણસ તમામે તમામ સંસારના સુખને મેળવે, ભોગવે, અને એક માણસ તમામે તમામ સંસારના સુખનો ત્યાગ કરે એને જાણે જ નહીં. એ બેમાં જે ત્યાગ કરે ને એને જાણે નહીં ને એ માણસ જ સુખી છે. બોલો, મેળવનાર ને ભોગવનાર કોઈ દિવસ સુખી નથી પિતાજી, એવું બોલ્યા સુખદેવજી મહારાજ. વૈરાગ્ય આપણા ખ્યાલમાં આ વાત નથી એટલે આપણે અજ્ઞાની છીએ. અજ્ઞાનીને સુખી થવાનો કોઈ અધિકાર જ નથી. પ્લીઝ, એમને સદૈવ દુઃખ ભોગવવાનો જ હોય છે. અજ્ઞાની માણસે ક્યારેય સુખી થવાની આશા રાખવી જ નહીં. અજ્ઞાનને માર્યા વગર કોઈ સુખી થઈ શકે જ નહીં. જેમ ધરતીનું પડ તોડ્યા વગર અંદર રહેલું બીજ ક્યારેય ઉગી શકતું નથી, એમ સંસારની વાસનાને મારવી, એના માટે અજ્ઞાનને તોડ્યા વગર કોઈ સુખનો સૂરજ જોઈ શકે જ નહીં. સ્વામી રામસુખદાસજી એક થઈ ગયા છે. એ એવું કહેતા હતા કે જ્યાં સુધી સાધકના મનમાં સુખ આરામ ને માન મોટાઈની આશા છે જ્યાં સુધી, ત્યાં સુધી તેનું અહમ ઓગળતું નથી. સુખ આરામ માન મોટાઈની આશા છે ને સાધકના મનમાં અંદર પડી છે ને, ત્યાં સુધી એનું અહમ ઓગળતું નથી. ભલે ને પ્રાર્થનાઓ ગાઈએ, મારું અહમ ઓગાળી દે, પ્રગટ દિલમાં તું છો નામ કહીને તેમ કરી, ભગવાન કે તું જ કંઈક કર. સંસાર સુખની આશાથી પશુતાનો અને પ્રભુ સુખની આશાથી માનવતાનો પ્રારંભ થાય છે. નાશવંત સુખની આશા છોડવાથી જ અવિનાશી તત્વ પ્રાપ્ત થાય છે, બીજો કોઈ માર્ગ નથી. નાશવંત સુખની આશા છોડવાથી જ અવિનાશી તત્વનો જીવને લાભ થાય છે. નાશવંતની ઈચ્છા અંતકરણની અશુદ્ધિ છે. નાશવંતની ઈચ્છા એ જ અંતકરણની અશુદ્ધિ છે. અને અવિનાશી આનંદ જે સહજાનંદ, એમની ઈચ્છા એ જ સાચી અંતકરણની શુદ્ધિ છે. મનુષ્યને કોઈ વસ્તુ કે વ્યક્તિ ગુલામ નથી બનાવતો. મનુષ્યને કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ ગુલામ નથી બનાવતી. તેની ઈચ્છાઓ, એની આશા જ એને ગુલામ બનાવે છે. જ્યાં જ્યાં ગુલામી છે ત્યાં ત્યાં આશા ને વાસના છે, બીજું કાંઈ નથી. ઘણા માણસ ધનની ગુલામી કરે છે તો ઘણા માણસ સ્ત્રીની ગુલામી કરે છે તો ઘણા પુરુષની ગુલામી કરે છે તો ઘણા માણસ કોઈ કોઈની ગુલામીઓ કરે છે. એ કોઈ એને ગુલામ નહીં રાખતું. પોતાના મનમાં રહેલી આશા જ માણસને બેન્ડ વાળી દે છે, ગુલામ રાખે છે. ગુરુને ચેલો ચાલ્યા જતા હતા તો એક ભાઈ ભેંસ દોરીને નીકળ્યો. તે સાંકળ હાથમાં અને મોર મોર ભેંસને ખેંચીને હાલે ને વાહે ભેંસ ચાલી જાય, ઢહડાતી જાય એમ. એટલે ચેલાએ ગુરુને કહ્યું, જો ગુરુજી, પેલો માણસ ભેંસને દોરી જાય છે. ગુરુ થોડું હંસ્યા. ગુરુ કે કૌતુક જોવું છે? તો કે હા. એટલે ગુરુએ પડખે જઈને ભગવું વસ્ત્ર હતું ને આમ કે આમ કર્યું અને ભેંસ ભડકી અને ભાગી. એટલે પેલો માણસ ભેંસની વાંહે દોડવા માંડ્યો. પછી ગુરુએ ચેલાને કીધું, જો જો હવે. તો કા તો ઊંધું થઈ ગયું. છેલો કે, ગુરુજી મને ઈ ન સમજાણું, ભોલો માણસ તો હાંકળથી ભેંસને દોરતો હતો ને ભેંસ વાંહે વાંહે જતી હતી, અને આ માણસને ભેંસની આરે કશું બાંધ્યું નથી તો પણ ભેંસની વાંહે દોડ્યો જાય છે. નથી દોડવું નહીં હાંકળ, તો એ ગુરુએ કીધું, આશા નામનું દોરડું છે, માણસને દેખાતું નથી, દેખાય નહીં, પણ એ દોરડું જ બધાને ઢહેડે જાય છે. એ તૂટી જાય તો માણસ સુખી થઈ જાય. આશા જ વ્યક્તિને ગુલામ બનાવે છે. બોલો, ડોબું એનું ગુલામ નહીં, આ ડોબો ડોબાનો ગુલામ. સ્પષ્ટ છે? હાવ. નહીં તો કોણ કોને રોકે છે ભગવાનમય થઈ જવામાં? કઈ વસ્તુ એવી છે, કઈ વ્યક્તિ એવી છે કે આપણને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જતા અટકાવે છે? કોઈ નહીં, આપણી આશા જ, વાસના જ. કોઈનો વાંક ન કાઢતા આપણને આપણી વાસના અને આશા જ ભગવાન ભજવા ન દેતી, બાકી ધન ના નહીં પાડતું. કોઈ વિશ્વની સ્ત્રી આપણને ભગવાન ભજવાની ના નહીં પાડતી, રોકતી નહીં. કોઈ ખાનપાન, ભોગ, બંગલા, ગાડી, ધન, નોકર આપણને ભગવાનમાં જોડાઈ જવામાં આડા નહીં આવતા. આપણી આશા જ આપણને મારે છે, આશા જ આપણને આડી આવે છે, આશા જ અંતકણમાં તોફાન કરે છે અને આ બધા પદાર્થોને હંભારી હંભારી કરે છે અને ભગવાનને હંભારવા દેતી નથી. આશા, વાસના, તૃષ્ણા, દુઃખદાયી આ વાત છે. આપણે આપણી આશાનો વાસનાનો વાંક કાઢતા નથી ને. વ્યક્તિ પદાર્થનો, સંબંધીનો, સ્ત્રીનો, ઘરનો, ધંધાનો, રૂપિયાનો, પંચવિષયનો જેનો તેનો વાંક કાઢીએ છીએ, ઠીક છે, એમાં વૈરાગ થાય ને એનો અભાવ આવે એટલે એમાંથી આશા તૂટે. એને માટે કદાચ જે કાંઈ આપણે નિંદા ટીકાનો વાંક ગુના કાઢતા હોઈએ તો ભલે, બાકી વાંક આપણી અજ્ઞાનતાનો છે, ગેરસમજણનો છે, મૂર્ખાઈનો છે. ખરેખર આપણે આપણને બહુ ટડકાવવાની જરૂર છે કે મૂર્ખ તું છો, તને ભાન નથી, જ્ઞાન નથી, ડોબો છો, એમ પોતે પોતાને કહેવાની બહુ જરૂર છે. ભોગ અને સંગ્રહની ઈચ્છા પાપ સિવાય બીજું કાંઈ આપતી નથી. ભોગ અને સંગ્રહની ઈચ્છા પાપ સિવાય બીજું કશું જ આપતી નથી, પાપ જ આપે. ઈચ્છાનો ત્યાગ જ માણસને મહાનતા આપે છે, જો થઈ શકે તો. વાર લગાડે આવીને, ઈચ્છાઓ છોડો, વ્યક્તિને છોડો, વસ્તુને છોડો, ધનને છોડો, બધું છોડો, વનમાં જઈને બેહો, પણ એ બધાની ઈચ્છા જો ન છોડો તો વનનો કોઈ અર્થ નથી. અને જો ઈચ્છાઓનો ત્યાગ થઈ જાય તોય વનનો કોઈ અર્થ નથી. અંદરથી છૂટવું પડે. જો શાંતિ ચાહતા હો તો વાસના છોડો. આશા છોડવાથી જે સુખ થાય છે તે આશા પૂરી કરવાથી ક્યારેય થતું નથી. ફિર સે એક બાર કહું, આશા છોડવાથી જે સુખ થાય છે તે આશા પૂરી કરવાથી ક્યારેય થતું નથી. માટે આશાઓને પૂરી કરવી, સંકલ્પ થાય એ પ્રમાણે કરવું, એના કરતાં સંકલ્પને મારવાનું રાખવું વધારે સારું છે. બને ત્યાં સુધી સંકલ્પ મારો, ઈચ્છા થાય ને એને મારો, મન આરે લડી લો, વેર કરો. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં શબ્દ છે કે મન સાથે વેર રાખજો, એમાં તમને ઘણો ફાયદો થશે. જીતશો તો પણ ફાયદો, હારશો તો પણ ફાયદો. કૌરવ પાંડવો લડવા માટે તૈયાર થયા તાર કે એવું સ્થળ ગોતો, એમાં જીતે એને રાજ્ય સુખ મળે અને મરે એને સ્વર્ગ સુખ મળે, પછી કુરુક્ષેત્રનું મેદાન પાસ કરે. એમ ભગવાન કહે છે કે મન હારે વેર કરજો, મન હારે તમે જીતી જશો તો અક્ષરધામ મળશે અને હારી જશો તો પણ ખોટ નથી, યોગ ભ્રષ્ટ થશો, અંતે જતા એમાંય તમને ફાયદો થશે ને બીજે જન્મે મોક્ષ થશે. પણ મનના મિત્ર થઈને મન કેમ કરવા માંડે જગતના જીવોની જેમ, વિમોખોની જેમ, તો એ ભગત કોઈ દી કાંઈ પામે નહીં. જિંદગી આખી ડામાડોળ કરે, હડિયા પાટી કરે અને છેલ્લે રોઈ રોઈને મરે. શુદ્ધિ કઈ થાય નહીં. અરે હજારો લાખો કરોડો માણસો સત્સંગ ભજન કરે છે પણ ડામાડોળિયા તો કોક જ મટે છે, બાકી બધું એમના સાંભળે જ નહીં ને તમારે. પરચમ તો કથામાં જ નથી બેતા, ગમતી જ નથી ને કથા. જોજો તમે, કોઈક જ એવા ભાગ્યશાળી છે કે ડિટેલથી આ બધું સાંભળે અને એમાં ઊંડા ઉતરે. ડોંગરેજી મહારાજ એવું કહેતા હતા કે તમારે દારિદ્રતા મટાડવી છે, આવો સવાલ કરતા કે તમારે દારિદ્રતા મટાડવી છે, કે હા, તો પરમાત્મા સિવાયની અન્ય ઈચ્છા સમાપ્ત કરી દો. સમાપ્ત કરી દો. જે બદલવા વાળાની આશા સેવે છે તેને સુખને બદલે જન્મ મરણ અને નરક યાતનાનું દુઃખ જ મળે છે. બદલવા વાળાની આશા ન રાખો, અર્થાત વિકાર વાળાની આશા ન રાખો. સમગ્ર સંસાર વિકારવાન છે, અહીં કશું જ એમ નામ રહેતું નથી, બધું બદલી જાય. બદલવા વાળું એટલે કે નાશવંત, વિકારવાન, એન્ડવંત. આ સંસાર એની આશા ન રખાય. જે આશા એની સેવે તેને સુખને બદલે જન્મ મરણ અને નરક યાતનાના દુઃખ જ મળે છે. જે સદા આપણી સાથે રહે નહીં અને આપણે જેની સાથે સદા રહેશું નહીં તેને મેળવવાની ઈચ્છા એ જ મૂર્ખતા છે. ફરીને કહું, જે સદા આપણી સાથે રહેશે નહીં અને આપણે જેની સાથે સદા રહી શકશું નહીં, રહેશું નહીં, એને મેળવવાની જે ઈચ્છા છે ને, જે ઈચ્છા, એ જ મૂર્ખતા છે, એ જ પતનનું કારણ છે, એ જ જન્મ મરણનું કારણ છે, એ જ દુઃખનું કારણ છે. ઉપાધિ આ છે. મુક્તાનંદ સ્વામીએ વિવેક ચિંતામણીમાં આશાનું અંગ લખ્યું છે, એમાં આવું લખ્યું છે. મુક્ત કહે મતિ મંદ સે આશા તજી નહીં જાત.
મુક્ત કહે મતિ મંદ સે આશા તજી નહીં જાત.
મુક્ત કહે મતિ મંદ સે આશા તજી નહીં જાત.
મુક્ત કહે મતિ મંદ સે આશા તજી નહીં જાત.
રાય રંક પંડિત ગુણી,
રાય રંક પંડિત ગુણી,
અરે રાય રંક પંડિત ગુણી,
રાય રંક પંડિત ગુણી,
આશા સબકો ખાત. ભુક્ત કહે મતિ મંદ સે આશા તજી નહીં જાત.
ભુક્ત કહે મતિ મંદ સે આશા તજી નહીં જાત.
હોય કે મોટો રાજા હોય, પંડિત હોય કે અજ્ઞાની હોય, કહેવાતો પ્રતિષ્ઠ ગુણવાન માણસ હોય કે નહીં જેવો મૂરખ અવગુણિયો માણસ હોય, મુક્તાનંદ સ્વામી કહે હમને દેખા હૈ આશા કિસી સે તજી નહીં જાતી હૈ, સબ આશા કે બંધન મેં હૈ. આવું સ્વામીએ કહ્યું, બોલો એનો અનુભવ.
આશા રૂપી મહાનદી ઊંડી બહુત અપાર.
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 મુક્ત મનોરથ નીર મેં,
મુક્ત મનોરથ
ઈચ્છાઓ મનોરથના નીરમાં.
મુક્ત મનોરથ નીર મેં,
મુક્ત મનોરથ નીર મેં,
બુડ્યો સબ સંસાર. મુક્ત કહે મતિ મંદ સે આશા તજી નહીં જાત.
મુક્ત કહે મતિ મંદ સે આશા તજી નહીં જાત.
આશા તજી નહીં જાત.
હા રૂપી મહાનદીના મનોરથ રૂપી નીરમાં સમગ્ર સંસાર બુડ્યો છે. ભગવાન કૃપા કરે અને એકમાત્ર પરમાત્માની આશા સિવાયની તમામ આશાઓ ભસ્મ સાત થઈ જાય તો અક્ષરધામના અનાદિ મુક્ત એ જ સેકન્ડે થઈ જવાય. કોઈના ભાગ્યમાં હોય મહાઆનંદનો ખજાનો સહજાનંદ મેળવવાનો તો આશાને મારવા મેદાને ચડે વૈરાગ્યરૂપી યોદ્ધો લઈ આશા નામની રાક્ષસીની સાથે જબરજસ્ત લડાઈ કરે, ભોગા કાઢી નાખે, કાપી નાખે આશાને, વાસનાને તૃષ્ણાના ટુકડે ટુકડા કરી નાખે, છૂટો થઈ જાય માણા તો ભગવાન સાથે લાગી જાય. ગતિ એમાં નથી થતી. બે મિત્રો રાત્રે ફરવા નીકળ્યા, નદી કાંઠે ગયા તો વાણ પડ્યું હતું, તો ચાલો ને જરાક નૌકા વિહાર કરીએ. બે વાણમાં ચડી અને માંડ્યા આમાં લાકડું કરવા, એટલે શા મારે નદીમાં વાણ થોડું થોડું હલે, એને એમ કે હમણાં હામો કાંઠો આવે, હામો કાંઠો આવે, પણ એને એ કાંઠે હતા. પછી એક મિત્રએ કહ્યું, ભલામણ આપણે તો આને આ કાંઠે હોય એવું લાગે છે, બહુ અંધારું છે એટલે આમ ખબર નથી પડતી. લાગે છે એવું કે નૌકા ગતિ કેમ નથી કરતી. પછી હેઠે આવીને જોયું તો એ ખબર પડી, નૌકા તો કિનારે નાંગળથી બાંધેલી હતી. ગતિ ક્યાંથી થાય? એમ માણસ કંઈક ને કંઈક આશામાં બંધાયેલો છે, એની પરમેશ્વર તરફ ગતિ થતી જ નથી, તે સામે કિનારે જઈ શકે જ નહીં, બંધાણેલો જ મુવો. કોઈ છોકરામાં, કોઈ ખાવામાં, કોઈ જોવામાં, કોઈ સ્પર્શમાં, કોઈ ગંધમાં, કોઈ માનમાં, કોઈ સત્તામાં, ક્યાંક ને ક્યાંક હોવ ને મજા આવી ગઈ છે. ગમે છે જ બહુ એવું બધું. હવે ભગવાન ક્યાંથી ગમે? ગમે તેટલા ઓછા ગમે જેટલું ઓલું ગમે છે. રામાયણમાં લખ્યું ને,
જાનીએ તબ હી જીવ જગ જાગા, જાનીએ જબ હી જીવ જગ જાગા,
ઓ જાનીએ તબ હી જીવ જગ જાગા,
જાનીએ તબ હી જીવ જગ જાગા,
જબ સબ વિષય બિલાસ બિરાગા,
જબ સબ
સબ વિષય બિલાસ બિરાગા, તમામ વિષયમાંથી એને વૈરાગ્ય થઈ જાય ત્યારે જેને જાગ્યો કહેવાય. ગોસ્વામી તુલસીદાસ, વિષય પ્રત્યે વૈરાગ નહીં ત્યાં સુધી ઊંઘે છે, ઊંઘે છે. ગીતામાં ન કહ્યું, શૈમી પુરુષની રાત્રિમાં સંસાર બધો બચારો ઊંઘે, સૈમી જાગ્યા છે, કેતા ભજન કરે છે ને બોલ્યા બધા સંસારમાં વિષય ભોગવા કરતા ઊંઘે છે. જેમાં સૈમી જાગ્યા એમાં વિષય ઊંઘે, જેમાં વિષય જાગ્યા છે એમાં સૈમી ઊંઘે છે, કેતા વિષય નહીં ભોગવતા, ઊંધું છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા, કુકડ વેલનું પાણી પેટમાં જાય તો પેટ બેહણું થાય, તેમ વૈરાગ રૂપી ઔષધ જીવમાં ગરે તો બીજું બધું નીકળી જાય, હાડાડા રેસ લાગી જાય. હસી હસીને વિષય ભોગવે છે તેનું ફળ રોઈ રોઈને ભોગવવું પડશે, ભોગવવું પડશે. બાપા, વિષય વાસના તો ગળાના કાપનારી છે. સ્વામી કહેતા કે ગોળવાળી દાતરડી કૂતરાને ગળતા તો ગળી લાગી, પણ પેટમાં ગઈને આંતરડા કાપ્યા તે રાડ્યું પાડીને મર્યું. ખબર છે વાત? પટલાની ગોળ ભાંગતા હતા દાતરડે, એમાં દાતરડાની અણી ભાંગી ગઈ, ગોળવાળી અણી ઉકડામ નાખી દીધી, કૂતરું ગળી ગયું, ગળતા ગળી લાગી, પણ અંદર ગયા પછી આંતરડું કાપ્યું તો એ રાડ્યું નાખીને મેર્યું, એમ પંચ વિષય ભોગવવા તો મીઠા લાગે છે. હસી હસીને આય મોજ ઠઠ્ઠા મશ્કરીમાં બાયું ભાયું બધા લેર કરે ખાનપાન વિષય, પણ એ ભોગ વાસના અંદર આંતરડા કાપશે તેથી માણા ગાંડો થઈ જાય. જન્મ મરણ લક્ષ ચોરાશીને વ્યાધિ વ્યાધિ ઉપાધિ કર્મ ભોગવી ભોગવી અનેક વાર જન્મશે ને અનેક વાર રાડ્યું પાડીને મરશે, ક્યાંય નહીં ઠરે. માટે પ્રભુ ભજો, ભગવાન મેળવવા માટે વાસનાઓના ત્યાગ કરી અખંડ ભગવાનમાં જોડાઈ જવા માટે મેદાને પડો, હિંમત રાખી હરિનો આશ્રય લઈ સાચા સદગુરુની નિશ્રામાં રહી ભગવાન મેળવી લેવા જોઈએ. જ્યાં સુધી પંચ વિષય જોતા હશે ત્યાં સુધી દુઃખ નહીં મટે. ગુણાતીતાનંદ સ્વામી, જ્યાં સુધી પંચ વિષય જોઈતા હશે ત્યાં સુધી દુઃખ નહીં મટે. વિષય વાસના છે તે સારા ગુણને તાણી લે છે, જેમ ચીભડું પાકે ત્યારે ફાટે, તેમ જે વિષય ભોગવે તેની વૃત્તિઓ ફાટી જાય છે. પછી ભગવાનનું સુખ આવે નહીં, ભગવાન સાથે એકાગ્રતા થાય નહીં. ચીભડું પાકે એટલે ફાટે, એમ વાસનાવાળાની વૃત્તિઓ વિષય વાસનામાં ફાટી જાય, ભગવાનમાં એકાગ્ર થાય નહીં. સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ આયલા જ કરે ત્યારે પરમાત્માનો મહા આનંદ પ્રાપ્ત થાય નહીં. સતત વૃત્તિ જોડાય તો મહાસુખ કમાય, પણ કોન્ટેક લોસ થઈ જાય એટલે ટ્યુબલાઇટ ઓલાઈ જાય, અંધારું થઈ જાય. સતત વૃત્તિ ભગવાન સાથે જોઈએ, વૃત્તિનો કોન્ટેક લેસ ન થવો પડે. આવી વાત છે. ગોપાલ સ્વામી એવું કહેતા કે વિષયના સુખ તો લાપડાના તાપ જેવા છે, માટે વિષયના માર્ગે ચાલવું નહીં. બોલો, સ્ત્રીને બાળક જન્મે ત્યારે મોતને ને એને બે તસુનું છેટું હોય, ગોપાલ સ્વામી કહે, પણ પાછી એ દુઃખ ને પીડા ને મોત ભૂલીને વળી એને એ માર્ગે હાલે છે, ત્યારે તો હાથ વાર વિચારી નિયમ લેવો કે હવે આ માર્ગે નહીં મરી જાત, પણ તોય ભૂલી જાય. આવા વિષય ખતરનાક છે, માટે વિષયને માર્ગે ચાલવું નહીં એ સિદ્ધાંત છે, એમ ગોપાલ સ્વામી બોલ્યા. વાસનાલિંગ દેહનો નાશ થયા વિના અક્ષરધામમાં ન રહેવાય, ભગવાનના સુખમાં દૃષ્ટિ પહોંચે તેની વિષય વાસના સહેજે જીતાય છે, આવું સ્વામી બોલ્યા. વળી વજનાવત લોયાના છઠ્ઠામાં મહારાજ એમ કહે છે કે જગત સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. પ્રથમના આઠમામાં આ વાત છે, બધા એમ છે. અને ભગવાન સંબંધી પંચ વિષય સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે, શાંતિ થાય, આનંદ થાય. માટે જગત સંબંધી પંચ વિષય માઈક મહાદુખના દેનારા જાણી એનો ત્યાગ રાખવો જોઈએ, અને ભગવાન સંબંધી પંચ વિષય ભરપેટ ભોગવવા જોઈએ, તેથી બુદ્ધિમાં પ્રકાશ થાય, ભગવાનમાં એક થાય, આત્મા ભગવાનમાં તણાઈ જાય, મોક્ષ થઈ જાય, પાર આવી જાય. પણ ભગવાનમાં સુખ બુદ્ધિ નથી જીવને, પંચ વિષયમાં સુખ બુદ્ધિ બહુ છે. જીવને ચાર વાનાની મુશ્કેલી થઈ છે. એક તો શરીરમાં આત્મબુદ્ધિ થઈ છે, અહંતા, સંબંધીઓમાં મમતા, દેહને પોષક જે જે પોતાની કરીને વસ્તુ રાખી છે તેને પોતે માલિક હોવાથી મમતાથી જોયા કરે મારું મારું એમ, આ બીજી મુશ્કેલી. ત્રીજી મુશ્કેલી એને એ છે કે જેને એણે પોતાનું માન્યું એમાં પ્રેમ થયો, પ્રીતિ, અને પ્રેમ એમાં થયો એટલે એ વસ્તુ એને સુખદાયી લાગે છે. એટલે આ અહંતા, મમતા, પ્રીતિ અને સુખ બુદ્ધિ ભગવાન સિવાય બીજે થઈ ગઈ છે, એને આખો સંસાર ગાંડો કરી નાખ્યો છે. માટે એ ચારેને પલટાવીને પરમેશ્વરમાં અને પરમેશ્વરના ઉત્તમ સંત ભક્તમાં જો કરવામાં આવે આત્મબુદ્ધિ, મમતા, પ્રીતિ ને સુખ બુદ્ધિ, તો બેડો પાર થઈ જાય. લો, જીવ એ આપમેળે બદલાઈ જાય, આ ચારવાના બદલી નાખે તો આખો બદલાઈ જાય. હરિચરિતામૃત સાગરમાં માયિક સુખની આશા છે ત્યાં સુધી અમાયિક સુખ ન જ મળે, આવું મહારાજ બોલ્યા છે. માયિક સુખની આશા છે ત્યાં સુધી અમાયિક સુખ ન જ મળે. અને 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે,
મેલી આલોક સુખની આ
निराश 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 थई गई
आलोक सुखनी आश निराश निराश थई
ओ मेली आलोक सुखनी आश निराश निराश थई सर्वे काश अन्य अभिलाष गई
परिय सर्वे काश अन्य अभिलाष गई
थई परिय सर्वे काश अन्य अभिलाष गई
सहु ने पार अक्षर धामे सही पर आ बधु तूटे तार थाय ने आ लोक सुख नी आशा छूटे तो ने तो मानस ने निराश थाय निराश थाय तो निराज थाय निराशे निराज थई 64 पदी नी मैं कथा करी थी वर्षो पहला तेदी आ पंक्ति ऊपर लांबो विस्तार कर्यो 64 पदी नी कथा माथी सांभळी लेजो निराश घना मानस नहीं कहता कि हमें निराते रहो पर निराश थिया वगैरह निराते केम रे भाई से सार सिद्धि में वाली एम बोलिया तीव्र वैराग्य तो उपजे जो कृपा करे जगदीश का तो तेना जन्म ले वैराग्यवान मुनीश आ वासना आशा वगैरह भयंकर राक्षसणियों ने कापी नाखवा मारी नाखवा बाळी नाखवा टाळी नाखवा वैराग्य नामना योद्धानी ज जरूर पड़े छे बीजाथी आ काम थातु नथी अने एवो तीव्र वैराग्य जोईए जेवो तेवो वैराग्य आमा हालतो नथी अने एवो तीव्र वैराग्य तो उपजे जो कृपा करे जगदीश ता तो तेना जन मळे वैराग्यवान मुनीश कोई एवा संत मळे वैराग्य तो काम थी जाए आम आपणे वैराग्य नामना सद्गुणनी चर्चा करी अने वैराग्य ने खाई जनारी आशा वासना नामनी राक्षसणीनी पण गंभीरता जोई लीधी आ बन्नेनु हाम हाम युद्ध जीवनभर आध्यात्मिक मार्गे चालेलाना हृदयमां ચાલતું હોય છે ક્યારેક વૈરાગ માર ખાઈ જાય ને ક્યારેક આશા તૃષ્ણા વાસના માર ખાય માટે વૈરાગને જરા ખવડાવી પીવડાવીને બળિયો કરો ટ્રેનિંગ લેવડાવો તાકી આ રાક્ષસીઓની હામે એકલો પૂરો પડી રહે પણ આપણે છે ને વૈરાગનું પોષણ નહીં કરતા હોટલમાં જઈને બેસીએ ને ટીવીમાં ન જોવાના પ્રોગ્રામ જોઈને આશા વાસનાને બળવાન બનાવી દઈએ છીએ અને વૈરાગને બિચારાને ઉપવાસ કરાવીને દુબળો કરી નાખીએ એટલે ઓલ્યું પછી ભાંભરીને આવે ને મારે આને પછી આપણે દુઃખી થવાના જ તો માટે આશા વાસના દુબળી પડે એવી રીતે વર્તન કરો વૈરાગ સબળો થાય ખ્યાલ રહે વૈરાગ સબળો ક્યાં થાય સત્સંગમાં થાય સારા હરિભક્ત સારા સંતો સાથે હેતપ્રીત સંબંધ ફોન પત્ર કોન્ટેક તો વૈરાગ બળિયો થાય અને તો આશા વાસના ડૂબળી થાય આ તો એવા હળિયલ મિત્રો રાખ્યા હોય ને એવી મિત્રાણીઓ રાખી હોય ને એવાને ઘરે બેહતો હોય ને એવા ઓટલા ને એવી જગ્યા ને એવું જોવાનું એવું ખાવાનું એવું રખડવાનું એવા કોડા જ ગમે ભગવાનના સંતો ભક્તો અરે બહુ રહેવું ગમે ને મુઓ મુંજાય કુંડલમાં અઠવાડિયું રહેવાનું કહો તો એવો મુંજાય અને એવી ટૂર જાતી હોય હળિયલ માણાની એમાં જોડાઈ જાય મહિનો રખડી આવે કેટલાય રૂપિયાનું આંધણ કરી આવે હવે આશા વાસના બળવાન થઈ જાય ભૂખા કાઢી નાખે એવી બસ વૈરાગ ને મારી મારીને તોડી જ નાખે ને થોડો ઘણો થયો હોય તો ન હોય તો કંઈ જોવાનું જ નથી ખસણાય છે આ બધી આધ્યાત્મિક માર્ગે આપણે નીકળ્યા છીએ આગળ વધવું છે ભગવાન પાસે પહોંચવું છે એમાં આ બધા ડેન્જર બધા રાક્ષસો આવે છે અને મારવા પડે અને વૈરાગની ગંધથી જ આ ગુંડાઓ મરે પણ વૈરાગની ગન હોય નહીં જ્ઞાનની ગોળીઓ હોય નહીં મો અજ્ઞાનની બધી ગોળીઓ રાખતો હોય આમાં ક્યાંથી કલ્યાણ થાય કઠણાઈ જેવું નથી લાગતું. ચાલો હવે ધર્મ સર્ગનો ચોથો ગુણ શૌચ એમાં એન્ટ્રી કરીએ. બધા રાજી છો ને? કથા થોડી કડક આવે છે, ગ્રંથ પ્રમાણે એમ જ હોય ને. આમાં અમારે કરવું શું? ચિઠ્ઠીના ચાકરને. ગોપાળાનંદ સ્વામીએ શૌચના લક્ષણમાં આવું લખ્યું કે દેહે કરીને પવિત્રપણે રહેવું તથા મદ્ય માંસાદિક અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કરવો તથા વટલવું વટલાવવું નહીં તથા પાપીનો સંગ ન કરવો તથા દ્રોહ માન ઈર્ષ્યા ને દંભાદિક જે અંતકરણના મેલ તેને સદવિચારે કરીને ટાળવા તેને શૌચ કહેવાય. જોઈ લીધું? મસ્ત વ્યાખ્યા કરી. ત્રણ પ્રકારની વ્યાખ્યા થઈ ગઈ. દેહ કરીને પવિત્ર રહેવું, મને કરીને પવિત્ર રહેવું અને જીવે કરીને પવિત્ર રહેવું. બધું આવી ગયું. દેહ પવિત્ર રાખવો, મન પવિત્ર રાખવું અને જીવ પવિત્ર રાખવો, આનું નામ શૌચ. દેહ પવિત્ર રહેવું કનિષ્ઠ શૌચ, મનથી પવિત્ર રહેવું મધ્યમ શૌચ અને આત્માથી પવિત્ર રહેવું ઉત્તમ શૌચ. ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ત્રણ પ્રકારનું શૌચ સમજી લેવાનું.
શૌચ ગુણ તે બીજો ગણાય,
ઘણા એવા આપણે આમ બીજા શબ્દોમાં ન કહેવાય પણ તમે સમજી તો જાયજો, કેવળ એક શૌચમાં બહુ સુરા, દૈહિક શૌચમાં અડવું ન અડવું, ગાળવું સાળવું, સમજાણું. હા, એક છે અમદાવાદમાં ડૉક્ટર, તે આમ વાત કરે કે આ આ કઈ જાતનું, મેં હું છું સાહેબ, તો કે આ અમુક બધા મને કે બધા મોટા મોટા એરિયલને ચાર ખૂણા ટોપીને બે ખૂણી મને કે ચાર વાતમાં સમજે, મેં છે એમાં, તો કે નાવું ધોવું, અંગવું મૂતરવું, ખાવું ન ખાવું અને અડવું ન અડવું. મને કે આમાં સત્સંગ આવી ગયો, બીજી કોઈ વાતમાં જ નહીં સમજવાનું આવું મને કહેતો. ઘણું ખીજાતો હતો. કેવળ દૈહિક શૌચમાં જ વજન ન આપશો, માનસિક શૌચની વાત વિચારજો. કોઈનો અભાવ લઈએ ને આપણે જે રીતના અભડાઈએ છીએ ને એ રીતના તો કોઈને અડીને નથી અભડાતા, બહુ ખરાબ રીતે અભડાઈએ. ક્રોધ કર્યો અને જે અભડાણા એ આભડશેટ તો છે ને, બીજા કોઈ હુતકથી નથી લાગતું. અંતરમાં કામ વાસનાના ભૂંડા ઘાટ થઈ ગયા અને આપણે એવા અભડાઈએ છીએ, એવા અભડાઈએ છીએ કે એવું આભડશેટ તો બહાર કોઈને અડી જવાય છે નથી થતું. પણ આ ધ્યાનમાં ને, કામના લોભના ક્રોધના અભાવના અવગુણના જે સંકલ્પ વિકલ્પ અંદર થાય ને, એ તો ગણતરીમાં જ નહીં, બહારથી જોયા કરાય અડાઈને અહીંયા એમ તેમ. નકરું દૈહિક શૌચ જ જાણે, જડ મતી ના આવે, ઝાડ ધારા માણસોનું કરવું અને પાછા વળી મોટા ભગત ગણાય, આવું બધું બહુ રાખે ને. આમાં ડોસ્યું તો ઓહો હો, હાથ આઠ તો નળ રાખે ઘેરે, આ નાક ધોઈને ધોવાનો, આ આંખ ધોઈને ધોવાનો, આ આમ કરીને કરવાનો, દાદા ગરણા ને બરણા ને એવી સોળે રે આખી રેશમના લુગડા પહેરીને. સોળે રોહડું, સોળે થાળ ને સોળે સંડાસ, બોલો બધું સોળે. કારણ કે આખી જાત જ સોળે, એની વાત જ કરો, માં ઉપાધિનો પાર નહીં. મૂર્તિમાન બોલે પાછું હાવ સોળે, કોઈને અડે નહીં. એમ કે હું બોલે તા, અરે તારી ભલી થાય, સમજે નહીં કોઈ વાતમાં. બીજા શૌચની વાત તો સમજતા જ નથી, માનસિક શૌચની, તો ત્રીજા શૌચની વાત કહાં સે નિકાલે એમ. આત્મિક શૌચ, આત્મા પવિત્ર રાખવો, એ ત્રીજું શૌચ છે. જો ગોપાલન સ્વામી પોતે કહ્યું, આ કાંઈ મારા ઘરની વાત નથી. ગોપાલન સ્વામી કહે, સાંભળો સાંભળો, શૌચ ત્રણ પ્રકારનું છે. દેહે કરીને પવિત્ર રહેવું, પહેલા નંબરનું શૌચ. બીજા નંબરનું, અંતકરણમાં કામ ક્રોધાદિકનો ઘાટ ન થવા દેવો, એમ અંતકરણની શુદ્ધિ રાખવી, એ બીજા પ્રકારનું શૌચ. ત્રીજા પ્રકારનું, જીવમાં અવ્યક્ત રાગ છે તેને ટાળવા, ને તે જીવને વિશે અવ્યક્ત રાગ છે તે ટાળીને એક ભગવાન વિના બીજી કોઈ જાતની ઈચ્છા ન રહે, ત્યારે એમ જાણવું જે જીવની શુદ્ધિ થઈ, તે ત્રીજા પ્રકારનું શૌચ છે. ત્રીજા પ્રકારનું શૌચ, એક એક પ્રભુ વિના કોઈ આશા ન રહે, ત્યારે સમજવું કે હવે શૌચ પડ્યું. હવે ભગવાન સિવાયની બીજી આશા થઈ એટલે અભડાઈ ગયેલા જ છીએ. મુવા આખા આખા, ઈથી મોટો આભડશેટ હોય કયું? ભગવાન સિવાય બીજો સંકલ્પ થયો એટલે આભડશેટ લાગ્યો. બોલો, પાણીએ નાહી શું? દૂધથી નાહી, તેલથી નાહી, ઘીથી નાહી તો શુદ્ધ ન થઈ. કેમ, જે ભગવાન વિનાની આશાઓ છે એનાથી બીજી કોઈ ખરાબ મલિનતા છે જ નહીં. ભંગારમાં ભંગાર મલિનતા જો કોઈ હોય તો એ ભગવાન સિવાયની તમામ ઈચ્છાઓ. એનાથી જ્યારે છૂટી જવાય ત્યારે ત્રીજા નંબરનું ઉત્તમ શૌચ સિદ્ધ થાય. આવું ગોપાળાનંદ સ્વામી કહે છે. જો અને ઘણા આ સત્સંગમાં શુભ અશુભ ડાયરીઓ રાખે છે, આધ્યાત્મિક ડાયરીઓ, એમાં હિસાબ લખે છે અમારા આત્મીય સભ્યો સંતો. એમાં ઘણા છે ને કેવળ દૈહિક ભૂલને જ લખે છે, ઘણા માનસિક સંકલ્પની ભૂલ લખે છે. અને ઘણાક તો આ ત્રીજું જે શૌચ કહ્યું, ભગવાન સિવાયની ઈચ્છા, અવ્યક્ત રાગ, એનો હિસાબ લખે છે. આ નિષ્કપટ થવામાં ત્રણ પ્રકારના છે. એક કેવળ કર્મથી દેહથી ભૂલ થયેલી જ વાત કહીને નિષ્કપટ થાય છે, એક ઘાટ સંકલ્પ કહીને નિષ્કપટ થાય છે, અને એક તો ત્રીજું શૌચ જે કહ્યું, જીવમાં ભગવાન સિવાયની કોઈ ઈચ્છા થઈ ગઈ હોય, અવ્યક્ત રાગ જણાતો હોય, એ લખે અને એમ નિષ્કપટ થાય, તળિયા ઝાટક. આવી વાત છે. ત્રણ પ્રકારના ભગત છે, ત્રણ પ્રકારના નિષ્કપટી, અને ચોથા પ્રકારના કોઈ દી કઈ કહેતા જ નથી. એનથી તો વાત જ થાય નહીં. આમ તો ઢગલા મોઢી એવા જ છે, આ વળી શરૂ કરે એવા તો થોડા, એમાંય દૈહિક નિષ્કપટ થાય એવા ઝાઝા, માનસિક નિષ્કપટ થાય એવા એનાથી ઓછા, અને આત્મિક નિષ્કપટપણું તો કોકને હોય તો હોય મારા બાપા. બાકી બધું આયલું સત્સંગમાં, કોણ કેન, કોણ ઘડેન, કોણ શીખવાડે, કોણ કરાવે, કોને કોની પડી છે. અને હા, નિરુકોકનું કરવા રહી તો આપણું રહી જાય, એ વાત એટલી જ સાચી છે. માટે જેને ન હોય ખપ, એની આરે ન કરવી લપ, એ મારું સૂત્ર છે. બહુ ફાવે નહીં મને આ સમૂહમાં જાટકી, પૈકી ઘણા ઈચ્છા એવું રાખે કે મારે જ્ઞાન સ્વામી પાસે બેહવું છે, પણ મને ઓછું ફાવે. આ એ હાલતા ચાલતા કંઈ કામ હોય ને ભેગા થઈ ગયા ને બે વાત કહી દે તો સાંભળ્યું, બાકી એવો તો મારી પાસે ટાઈમ જ નથી કે હું બધાને બેહાડું ને વાત કરું ને સમજાવું. સમજી લે આમાંથી. બોલો, 45 ગ્રંથની કથા કરી છે, કેસેટ સાંભળે ને સમજે, ન સમજાય તો રિવાઇન કરી કે ત્રણ વાર સાંભળે. અને એક કલાકની કથા તમે સાંભળો, એમાં ક્યાં તમારે બધું યાદ રાખવું છે? તમને અડતું હોય એટલું જ પકડીને મંડી પડો ને. 60 મિનિટની કથા હોય એમાં માત્ર 2-3 મિનિટની વાત તમને અડતી હોય, કાં તો 1 મિનિટની 1/2 મિનિટની જ વાત તમારા કામની હોય કે ભોગાઘાટ ના કહેવી તમારી એને ગાંતી હોય, એ વાતને લઈને સુધારો શરૂ કરી દો. બાકીનું જવા દો ને, કોકને માટે છે. પણ કરવો હોય એને ખરું ખોટું બસ સુધરવું જ નથી એને તમે કરો. આ ત્રણ પ્રકારનું શૌચ સાંભળ્યો જવાનું ઓલા દરબાર આપણે ક્યાં આંચી કાણું પાડી દો ભાઈ અવેશી. હા જામનગરના જામસા બાપુને કીધું બાપુ જામનો હાથ પાછો ન ઠેલાય વાત સાચીશ દરબાર લેવા મારી તરવાર આંય કાણું પાડીને રેડી દો બાકી આ મોઢેથી હવે દારૂ મારથી ન પીવાય મારા ગુરુ ગોપાલ સ્વામી પાસે નિમ લીધું જ કે એમ શરીરને ન અભડવા દીધું એનું નામ શૌચ પાડ્યું કહેવાય. આ બધા દૈહિક શૌચ છે અને મનમાં ભૂંડો ઘાટ ન થવા દેવો એ તો વળી એનાથી ઘણું શ્રેષ્ઠ શૌચ કહેવાય. અને ઊંડે ઊંડે ભગવાન સિવાયની બીજી આશાઓ પેદા ન થવા દેવી એ તો વળી આ હા હા હા. આત્મા સંબંધી શૌચ બહુ ઊંચું બહુ ઉત્તમ શક્ય હોય એટલું જોર મારીએ આપણે. પ્રથમ દૈહિક શૌચ પાળવાથી શરૂ થાય બરાબર. પણ કોઈ એટલું જ ન સમજતા કે બસ આટલું જ પૂર્ણ છે આગળ હજી ઘણું બાકી છે એમ સમજવું. સરસ સરસ કથાઓ આવે છે. હવે તમને ખબર છે શૌચના દુશ્મન કોણી વૈરાગના દુશ્મન કોણ જાણ્યા તમે? આશા અને વાસના તૃષ્ણા બરોબર. હવે શૌચ કોણ આપણું બગાડે? આમાં લખ્યા છે ગોપાલ સ્વામી બે, એક પાન અને બીજું વ્યસન. પાનનો અર્થ સ્વામી એવો કરે છે ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તથા ભાંગ ગાંજો મફર તમાકુ આદિ માદક વસ્તુનું સેવન કરવું એને પાન કહેવાય. બોલો વ્યસન કોને કહેવાય? તો કે વિષયજનને પ્રિય એવા ગ્રામ્ય ગીત સંગીત નૃત્ય વાજિંત્ર ભાંડ ભવાય ઇત્યાદિકને વિશે આસક્તિ વર્તે તથા અફીણ ભાંગ ગાંજો તમાકુ આદિ પદાર્થ ખાવા પીવાને વિશે આસક્તિ વર્તે તેને વ્યસન કહેવાય. અને વ્યસન કહેવાય તો ભગવાનના ભક્તોએ આ બે પ્રકારના જે શત્રુઓ છે તેને શૌચ નામના યોદ્ધા દ્વારે જીતી લેવા. ત્રણેયમાંથી એકે રીતે અભડાવવું નહીં, દેહથી અભડાવવું નહીં, મનથી અભડાવવું નહીં, આત્માથી અભડાવવું નહીં, અખંડ મહારાજને ધારી રાખવા. આ દારૂ માંસ ગાંજો મફર આદિ બધું સેવન કરવું નહીં આ બહુ સ્થૂળ વાત છે. આપણે આવું કરતા ન હોય. ગ્રામ્ય ગીત સંગીત નૃત્ય આ બધા નાચે ગમે ત્યાં કોલેજમાં સ્કૂલમાં આડા નવડા બીજેથી એ બધા ભાંડ ભવાઈને ભવાડા બધા બેન કરવા અને કેવળ ભગવાનમય રહેવું પાનને વ્યસનની આ વાત છે. રાજકોટમાં એકવાર ક્ષત્રિય સંમેલન ભરાણું હતું સમજ્યા અને બધા કંઈક વાત કરતા હતા. એમાં એક મોટું પ્રવચન આદર્યું ને એમાં વળી એવી વાત કરી કે આપણે ક્ષત્રિયો સ્વામિનારાયણિયા થયા એમાં વળી ઘણા તો બહુ ચુસ્ત એટલે લસણ ડુંગળી દારૂ વગેરે પીવે ને એટલે ક્ષત્રિયનું ગૌરવ હણાઈ જાય છે એમ. ત્યાં તો સંમેલમાં પસવાડેથી એક આંકલો સંભળાડો એ ખબરદાર જો એવી વાત કરી તો બધાના મોઢા આમ ફરી ગયા ગોળી એ કોનો પડકારો. ત્યાં તો એક નરબંકો વાંકડી મૂછને કપાળમાં તિલક ચાંદલો નામ આગળ આવતો જણાનો સભા જોઈએ જ રહી આગળ આવીને કહેશે કે બે મિનિટ માઇક આપો તો આ વડીલ મહાશય આવું બોલ્યા જ કેમ કે સ્વામિનારાયણિયા ધર્મ નિયમ પાળે ને દારૂ પીવે નહીં અફીણ ખાય નહીં એટલે ક્ષત્રિયનું તેજ હણાય છે. કોણે કીધું કે અમારું તેજ હણાઈ ગયું છે? આ હજારો જણા બેઠા છો કોઈમાં જો તાકાત હોય તો મારી સામે અત્યારે જ આવે હું એને યુદ્ધમાં જીતવા તૈયાર છું. તે રાડ ફાટી ગઈ બધાની. હું સ્વામિનારાયણીઓ છું લસણ ખાતો નથી ડુંગળી ખાતો નથી દારૂ પીતો નથી માંસ ખાતો નથી. તમારામાંથી જે હારા મારો દારૂ પીનારો માંસ ખાનારો વીર બંકો ઊભો થાય કેશ બાકી ખબરદાર જો કોઈ દી આવી વાત કરી છે તો કે સ્વામિનારાયણ ભગવાને દારૂ માંસ ખાવાની ના પડી એટલે ક્ષત્રિયો બળહીન થઈ ગયા એ બધાની રાડ ફાટી ગઈ. કોણ હતો એ નરબંકો? તો કે મેંગણીના અર્જુનસિંહ દરબાર હતા એ ભડવીર માણસ. આમ સ્વામિનારાયણ ભગવાનની વાતનો જબરજસ્ત પડકારો મારી અને પક્ષ રાખ્યો હતો. આમ કાંઈ દારૂ માંસ ખાવાથી થોડા બળિયા થઈ જવાય છે વાતું કરો છો. જોવાના લંકામાં બધા દારૂ માંસ જ ખાતા હતા અને હનુમાનજી તો સફરજન કેળા ખાઈને ગદા લઈને જે સ્વાટ્યા તે એક એકનો સૂંધો કાઢી નીકળ્યો. કાંઈ હનુમાનજીએ કાંઈ દારૂ બારૂ પીને બાજ વાગ્યા હતા તો પછી આમ થાક બધા. આપણા સત્સંગની દિવ્યતા જો જૂનાગઢનો ગોવો તો બોલો. હા નાગર બ્રાહ્મણે એમણે એમ કીધું કે લે ગોવા કે અમારા ઘરની કઢી મોટા સાહેબ હતા જૂનાગઢમાં એક એ ગોવાએ કીધું કે બેન માફ કરજો, તમારી કઢી મન નો ખપે. ત્યાં તો સાહેબ બાઈ નીકળ્યા અને આપણે નાગર બ્રાહ્મણ આપણી કઢી ન ખપે. અલા ભાઈ કેમ? તો કે માફ કરજો સાહેબ, તમે માલકર બધું લહણ બહણ કકડાવીને હિંગ બિંગ નાખ્યું હોય અમારે ન ખવાય. એમાં તો સ્વામિનારાયણ સત્સંગી કે આશ્ચર્ય થઈ ગયું. અને હો સાહેબ મોટા હતા, ઊંચી નોકરી અપાવી દીધી ગોવાને પ્રત્યે, એને માન થયું. હા, ગોવો એકવાર છે ને નવાબનો ચોક વાળતો, અમે બેગમની હોનાની હાકળ મળી ગઈ. તે ગોવે તો લીધી નહીં, બેગમને આપી દીધી. બેગમને બહુ આશ્ચર્ય થયું. બેગમ કે તમે છો કોણ? તો કે હું સ્વામિનારાયણ ભગવાનનો શિષ્ય, ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં આવેલો ભગત છું. અમે આને અડી બડી નહીં કહેશે, હા અમારાથી આ લેવાય નહીં. બેગમને એમ થયું કે વાહ રે વાહ સ્વામિનારાયણ, વાહ રે વાહ ગુણાતીતાનંદ સ્વામી, શું ભદ્ર સમાજ તૈયાર કર્યો છે. આ તો ઉચ્ચ જ્ઞાતિમાં જૈનમાં હોય પણ તમારે હા જાય એવા હોય, રસ્તામાં પડેલું પકડી લે એવું નહીં, માળા આઘું પાછું કરીને હાથ મારીને સોરી લેવું, આની વાત કરશો અમારા ભાગ્યવની. અતિશય મુવા અપવિત્ર, એમાં પ્રભુના દર્શન ક્યાંથી હોણામાં થાય? કેમ જે પવિત્રતાની પંચવટીમાં જ પ્રભુજી પધારે છે. નિર્મળ અંતરવાળાના હૃદયમાં નારાયણ સદાય વસે છે. જ્યાં શુદ્ધ ભાવ છે ત્યાં શ્રીહરી પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે. જેવી ભાવના તેવી સિદ્ધિ. હાવ વાત સાચી આમ છે, જેવી ભાવના તેવી સિદ્ધિ. સોચ પૂરું થઈ ગયું. આટલું ઘણું શૌચ, બીજું શું? આમ તો આપણે રોજ નકરું શૌચ જ કરીએ છીએ ને. કાલે સત્યમાં જઈશું, બીજું શું? કારણ કે સત્સંગી હોય એને લગભગ આ બધું શૌચ તો હોય જ, દૈહિક શૌચ તો હોય, દારૂ માંસ કે વ્યસન આપણે કરતા ન હોય. પણ માનસિક શૌચ ઉપર મારો વધારે વજન છે, એના ઉપર ધ્યાન રાખજો. અને આત્માના સોચ સંબંધી વાત તો હજી આપણે વિચારી શકીએ એમ નથી, કેમ જે તો બહુ આગળની વાત છે. પણ માનસિક સોચ, મનમાં કામ ક્રોધ લોભના ભૂંડા ઘાટ ન થાય, કોઈના પ્રત્યે અભાવ અવગુણના ઘાટ ન થાય, એટલું જો સાવધાન થઈ જઈએ તો બહુ સારું. લ્યો આ કથા આજ રાખી, કાલે સત્ય નામના ગુણ ઉપર આપણે જઈશું. સહજાનંદ સ્વામી મહારાજ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ
હે સ્વામી નારાયણ નારાયણ
નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ
હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ